આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને ભારતને જ્ઞાન અને વેપારનું મુખ્ય કેન્દ્ર બનાવવાનું આહવાન કર્યું. નેપાળમાં સોશિયલ મીડિયા પર સરકારના પ્રતિબંધ સામે વિરોધ પ્રદર્શનમાં 19ના મોત અને 340થી વધુ લોકો ઘાયલ થયા. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભાર મૂક્યો કે ઉદ્યોગોએ સ્વદેશી ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને આધાર કાર્ડને 12મા દસ્તાવેજ તરીકે સ્વીકારવાનો આદેશ આપ્યો. અને મહિલા એશિયા કપ હોકી ટુર્નામેન્ટમાં ભારત સુપર ફોર તબક્કામાં પહોંચ્યું. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને ભારતને જ્ઞાન અને વેપારનું મુખ્ય કેન્દ્ર બનાવવાનું આહવાન કર્યું છે. રાષ્ટ્રપતિએ આજે નવી દિલ્હીમાં એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઈઈપીસીના પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીને સંબોધતા આ વાત કહી. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભારતીય અર્થતંત્રને વધુ આત્મનિર્ભર અને નિકાસમાં શ્રેષ્ઠ બનાવવાની જરૂર છે.
મહામારી કે દરમિયાન આત્મનિર્ભર ભારત અભિયાન શરૂ કિયા ગયા. કોવિડ મહામારી સે ઉત્પન્ન હર પ્રકાર કી ચુનૌતિયો કા સામના કરકે ભારત ને જિસ આત્મવિશ્વાસ કા પરિચય દિયા ઓર રાષ્ટ્રીય ક્ષમતા કો બઢાકર વૈશ્વિક ચુનૌતિયો કા સામના કરને કા એક પ્રેરક ઉદાહરણ હે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે વિશ્વ વેપાર વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થામાં થઈ રહેલા ફેરફારોને કારણે ઈઈપીસીની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. તેમણે ઈઈપીસીના તમામ હિસ્સેદારોને દેશમાં ઉપલબ્ધ પ્રતિભા અને ઉર્જા માટે એક મંચ પૂરું પાડીને ભારતને એક અગ્રણી અર્થતંત્ર બનાવવાની વિનંતી કરી. સંસદ સંકુલમાં બાલયોગી ઓડિટોરિયમ ખાતે ગઈકાલે શરૂ થયેલી ભાજપ અને એનડીએ સાંસદોની 2 દિવસીય વર્કશોપનું સમાપન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેના સમાપન સત્રને સંબોધન કર્યું હતું. વર્કશોપમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ અને સાંસદોએ વિવિધ મુદ્દાઓ પર પોતાના મૂલ્યવાન વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પૂરથી અસરગ્રસ્ત પંજાબની મુલાકાત લેશે અને વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવશે. તેઓ સમીક્ષા બેઠક પણ કરશે તેવી શક્યતા છે. આ દરમિયાન રેલ રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુએ જણાવ્યું હતું કે પંજાબ સરકાર વળતર માટે નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે અને કેન્દ્ર સરકારની ટીમો પણ તાગ મેળવી રહી છે. સાંભળીએ એક અહેવાલ.
और अन्य जगहों पर जमा बाढ़ के पानी के कारण कई इलाके अभी भी मुश्किलों का सामना कर रहे हैं. भाखड़ा और पोंग बांधों से अतिरिक्त पानी की नियंत्रित रिहाई भी कुछ हद तक समस्या को बढ़ा रही है. इस बीच मरने वालों की संख्या बढ़कर 48 हो गई है. राज्य भर के 2050 गांवों से 3,87,000 से ज्यादा लोग विस्थापित हुए हैं और हजारों लोगों को सुरक्षित स्थानों पर पहुंचाया गया है. स्थानीय लोग, गैर सरकारी संगठन, भारतीय सेना, बीएसएफ और एनडीआरएफ की विशेषज्ञ टीमें युद्ध स्तर पर राहत और बचाव अभियान चला रही हैं. राजेश बाली, आकाशवाणी समाचार, जलंधर.
નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર સરકારના પ્રતિબંધ સામે વિરોધ પ્રદર્શનમાં મૃત્યુઆંક 19 પર પહોંચ્યો છે, જ્યારે દેશભરમાં વિરોધીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં 340થી વધુ લોકો ઘાયલ થયા છે. કાઠમંડુના બાણેશ્વરમાં વિરોધ પ્રદર્શન હિંસક બન્યું ત્યારે પોલીસે ગોળીબાર કર્યો હતો. અહેવાલો અનુસાર મૃતકોમાંથી 16 કાઠમંડુ ખીણમાં અને 2 ઇટાહારીમાં હતા. ઘાયલોમાં વિરોધીઓ, સુરક્ષા કર્મચારીઓ અને પત્રકારોનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકો અને ઘણા ઘાયલોની હજુ ઓળખ થઈ નથી. આરોગ્ય મંત્રાલયે અગાઉ હોસ્પિટલોને તમામ ઘાયલ વિરોધીઓની મફત સારવાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભાર મૂક્યો છે કે ઉદ્યોગોએ સ્વદેશી ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આનાથી માત્ર દેશના વિકાસમાં મદદ મળશે નહીં, પરંતુ દેશની નાણાકીય સુરક્ષા પણ મજબૂત થશે. આજે નવી દિલ્હીમાં 56મા એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ઈઈપીસી ઇન્ડિયા નેશનલ એવોર્ડ સમારોહને સંબોધતા શ્રી ગોયલે કહ્યું કે વૈશ્વિક પરિસ્થિતિ દ્વારા ઉભા થયેલા પડકારો છતાં ભારત એક રાષ્ટ્ર તરીકે એકતા ધરાવે છે. દેશના 1.4 અબજ લોકો, વ્યવસાયો અને વેપારે ભારતમાં બનેલા ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચને આધાર કાર્ડને 12મા દસ્તાવેજ તરીકે સ્વીકારવાનો આદેશ આપ્યો છે. બિહારમાં સુધારેલી મતદાર યાદીમાં સમાવેશ કરવા માટે આધાર કાર્ડ ઓળખના પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. મતદાર યાદીમાં સમાવેશ માટે આધાર કાર્ડ એકમાત્ર દસ્તાવેજ તરીકે રજૂ કરી શકાય છે. અદાલતે આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે આધાર નાગરિકતાનું પ્રમાણપત્ર નથી. બિહારની ખાસ સઘન સમીક્ષા પ્રક્રિયામાં અદાલતે ચૂંટણી પંચને આધારની સ્વીકૃતિ અંગે તેના અધિકારીઓને નિર્દેશ આપવાનો આદેશ કર્યો હતો. અદાલતે સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પંચના અધિકારીઓ મતદારો દ્વારા રજૂ કરાયેલા આધારકાર્ડની અધિકૃતતા અને વિશ્વસનીયતા તપાસવાનો હકદાર રહેશે. ગુજરાત રાજ્ય વિધાનસભાનું 3 દિવસનું ચોમાસુ સત્ર આજથી ગાંધીનગરમાં શરૂ થયું. પ્રથમ દિવસે મુખ્યમંત્રી અને વિધાનસભાના નેતા ભૂપેન્દ્ર પટેલે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહના અન્ય દિવંગત સભ્યોના માનમાં શોક પ્રસ્તાવ રજૂ કર્યો. ગૃહમાં સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, અમદાવાદ વિમાન દુર્ઘટનાના ભોગ બનેલાઓ, સ્વર્ગસ્થ મંત્રી હેમાબેન આચાર્ય અને ઈશ્વરસિંહ ચાવડા સહિત અન્ય દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. પોતાના સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીએ તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતના વિકાસમાં આપેલ યોગદાનની પ્રશંસા કરી. મુખ્યમંત્રીએ ગુજરાત વિધાનસભાના મંચ પર સ્વર્ગસ્થ વિજય રૂપાણીના ચિત્રનું પણ અનાવરણ કર્યું. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વસ્તુ અને સેવા કર જીએસટીના દરોમાં સુધારાની જાહેરાત કરી હતી, જેનાથી કાપડ ઉદ્યોગ માટે કરવામાં આવેલા સુધારા પર સાંભળીએ એક અહેવાલ.
કાપડ ક્ષેત્રમાં જીએસટી દરમાં ફેરફાર માળખાકીય વિસંગતતાઓ દૂર કરશે, ખર્ચ ઘટાડશે, માંગ વધારશે, નિકાસને ટેકો આપશે અને નોકરીઓ જાળવી રાખશે. કૃત્રિમ રેશા પરનો જીએસટી 18% ઘટાડીને 5% કરવામાં આવ્યો છે, જ્યારે કૃત્રિમ યાન પરનો જીએસટી 12% ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. ફાઈબર યાન અને ફેબ્રિક માટેના દર સમાન રહેશે. આનાથી ઉત્પાદકો પર કાર્યકારી મૂડીનો બોજ પણ ઘટશે. વધુમાં પોસાય તેવા કપડાં સસ્તા થશે. ખાસ કરીને મધ્યવર્ગ અને ઓછી આવક ધરાવતા જૂથોને ફાયદો થશે. આ સુધારાથી નાના શહેરો અને ગ્રામીણ બજારોમાં માંગ પણ ફરી જીવન થશે. અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
ભારત અને ઇઝરાયેલે આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય રોકાણ કરાર પર હસ્તાક્ષર કર્યા. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ઇઝરાયેલના નાણામંત્રી બેઝાલેલ સ્માટ્રીચે આ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરારનો ઉદ્દેશ્ય આર્થિક સંબંધોને વધારવા અને ઇઝરાયેલી નિકાસકારો માટે નાણાકીય પ્રોટોકોલ શોધવાનો છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે આવતીકાલે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનનો મુકાબલો ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર અને સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડી સામે છે. આ વર્ષે જુલાઈમાં જગદીપ ધનખડના સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપવાને કારણે આ ચૂંટણી યોજાઈ રહી છે. જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લાના ગુદ્દર જંગલ વિસ્તારમાં થયેલી જૂથ અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા 2 થઈ છે. સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે આ કાર્યવાહીમાં સેનાના એક જુનિયર કમિશન્ડ ઓફિસર પણ ઘાયલ થયા છે. આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતા સેના સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસે આજે સવારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મહિલા એશિયા કપ હોકી ટુર્નામેન્ટમાં ભારત સુપર 4 તબક્કામાં પહોંચી ગયું છે. નવનીત કૌર અને મુમતાઝ ખાનની હેટ્રિકની મદદથી ભારતે આજે ચીનમાં પુલ મેચમાં સિંગાપોરને 12-0 હરાવ્યું. સુપર 4ની ટોચની 2 ટીમો 14 સપ્ટેમ્બરે ફાઇનલ રમશે. એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ આવતીકાલથી સંયુક્ત આરબ અમીરાતમાં શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન સહિત 8 દેશોની ટીમો ભાગ લઈ રહી છે. ભારતનો પ્રથમ મુકાબલો બુધવારે યજમાન સંયુક્ત આરબ અમીરાત સામે થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો 14 સપ્ટેમ્બરે યોજાશે. બિહાર સરકારે આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી સહાયકોના મહેનતાણામાં વધારો કરવાની જાહેરાત કરી છે. આંગણવાડી કાર્યકરોનું મહેનતાણું 7,000થી વધારીને 9,000 અને આંગણવાડી સહાયકોનું મહેનતાણું 4,000થી વધારીને 4,500 કરવામાં આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને ભારતને જ્ઞાન અને વેપારનું મુખ્ય કેન્દ્ર બનાવવાનું આહ્વાન કર્યું. નેપાળમાં સોશિયલ મીડિયા પર સરકારના પ્રતિબંધ સામે વિરોધ પ્રદર્શનમાં 19ના મોત અને 340થી વધુ લોકો ઘાયલ. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભાર મૂક્યો કે ઉદ્યોગોએ સ્વદેશી ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને આધાર કાર્ડને 12મા દસ્તાવેજ તરીકે સ્વીકારવાનો આદેશ આપ્યો અને મહિલા એશિયા કપ હોકી ટુર્નામેન્ટમાં ભારત સુપર 4 તબક્કામાં પહોંચ્યું. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળશો. નમસ્કાર.